એકત્ર શ્રુતિ સંવાદમાં આપનું સ્વાગત છે. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવે છે. આજે આપણે ગુજરાતી સાહિત્યના એક બહુ જ જાણીતા ચિંતક સુરેશ હ જોશી એમના એક અગત્યના નિબંધ પર વાત કરવાના છીએ.
હા, સર્જકનો ધર્મ અને શબ્દની શક્તિ ઘણો મહત્વનો નિબંધ છે.
બરાબર. આ નિબંધ આમ તો લખાયો ત્યારે જ્યારે સમાજમાં ભારે ઉથલપાથલ હતી, પણ મને લાગે છે કે આજે પણ એટલો જ કદાચ એનાથી વધુ પ્રસ્તુત છે.
ચોક્કસ. એમાં જે મૂળભૂત સવાલ ઉઠાવાયો છે ને,
હા,
કે જ્યારે સમાજમાં અશાંતિ હોય, ભાષાનું જ હથિયાર તરીકે ઉપયોગ થતો હોય, ચારે બાજુ જુઠ્ઠાણું ફેલાયું હોય, ત્યારે સર્જક શું કરે, એની જવાબદારી શું, કવિ શું કરે, લેખક શું કરે?
હા, અને નિબંધ પોતે જ બે મુખ્ય દિશાઓ બતાવે છે ને. પહેલું તો એ કે સર્જક પોતાની કલમ ઉઠાવે, શબ્દની શક્તિથી પરિસ્થિતિ બદલવાનો પ્રયાસ કરે.
પણ એમાં પેલું જોખમ ખરું.
હા, કે એ કલાકાર મટીને ખાલી પ્રચારક બની જાય, એજન્ડા ચલાવનાર.
અને બીજો રસ્તો
શું છે? બીજો રસ્તો થોડો વધારે અઘરો કદાચ, મૌનનો. એટલે કે જ્યારે શબ્દો જેટલા ગંદા થઈ ગયા હોય, નફરતને જૂઠાણાથી ભરેલા હોય, તો શું સર્જકે બોલવાનું જ બંધ કરી દેવું, ભાષાથી જળગા થઈ જવું?
આ ખરેખર બહુ જટિલ પરિસ્થિતિ છે. આમ જુઓ તો બંને બાજુ વજન તો છે જ. ચાલો આની જરા ઊંડાણપૂર્વક વાત કરીએ. આ જે મૂંઝવણ છે સર્જકની, બોલવું કે ચૂપ રહેવું, ત્યાંથી શરૂ કરીએ. નિબંધમાં કહ્યું છે એમ, જો કોઈ ચોક્કસ હેતુથી લખાય, કોઈ એજન્ડા સાથે, તો પછી એ કળા ક્યાં રહી? એ તો પ્રચાર થઈ ગયો ને.
બરાબર.
એનું જે સાહિત્યિક તત્વ છે, જે કલાત્મક મૂલ્ય છે, એ ઘટી જાય.
આ તો જાણે પેલી બેધારી તલવાર જેવી વાત થઈ.
ચોક્કસ. અને પેલું બીજા વિશ્વયુદ્ધનું ઉદાહરણ જુઓ નિબંધમાં છે ને, ટોમસ માન જેવા મોટા લેખકો બીજા પણ હતા, એમણે હિટલરના 10 આદેશોના ભંગ વિશે લખ્યું. ઈરાદો સારો હતો નાઝીવાદ સામે અવાજ ઉઠાવવાનો,
પણ
સાહિત્ય તરીકે કૃતિઓ એટલી ઉત્તમ ન ગણાય. એટલે કહેવાનો મતલબ કે ઉદ્દેશ ભલે ગમે તેટલો ઉમદા હોય, પરિણામ હંમેશા સારું સાહિત્ય જ હોય એવું જરૂરી નથી. અને પેલું 10 આદેશો વાળું, એ તો સામા પક્ષે પણ ભંગ થતો જ હતો.
તો પછી બીજો વિકલ્પ જોઈએ, મૌન. શું એ સારો? પણ એમાંય તકલીફ તો છે જ. નિબંધ કહે છે કે જો સર્જક ચૂપ રહે તો
કદાચ માફ પણ ન કરે.
અને એનાથી પણ વધારે ગંભીર વાત પેલી,
હા, કે ઘણીવાર સત્તાવાળાઓ માટે તો મૌન એટલે સંમતિ. જો કોઈ બોલતું નથી, મતલબ બધું બરાબર ચાલે છે, લોકો રાજી છે.
એટલે અજાણતા જ ચૂપ રહીને પણ,
હા, અજાણતા જ ખોટી વસ્તુને ટેકો મળી જાય, અનિષ્ટને મદદ થઈ જાય.
મને પેલો એઝરા પાઉન્ડનો વિચાર યાદ આવે છે, જેનો ઉલ્લેખ છે નિબંધમાં, કે જ્યારે શબ્દો બગડી રહ્યા હોય, ગંદા થઈ રહ્યા હોય, ત્યારે એને શુદ્ધ રાખવાની જવાબદારી કોની?
સર્જકની જ ને. એટલે ચૂપ રહેવું એ પણ એક રીતે તો એ ગંદકીને ચાલવા દેવા જેવું થયું.
એટલે કે મૌન એકમાત્ર રસ્તો નથી, કુલ નથી. અને એવું પણ નથી કે વિરોધનું બધું જ સાહિત્ય ખરાબ હોય, એમાં પણ કલા હોઈ શકે છે, સત્ય હોઈ શકે છે.
આ વાત આપણને એક વધારે ગંભીર મુદ્દા પર લઈ જાય છે. ભાષા, સત્તા અને ઇતિહાસ, આ ત્રણેયનો સંબંધ કેટલો ખતરનાક હોઈ શકે છે. પેલું હિટલરના જર્મનીનું ઉદાહરણ ખરેખર વિચારતા જ ધ્રુજારી છૂટી જાય.
અરે હા, કલ્પના તો કરો, જે નાઝી ઓફિસરો લોકોને ગેસ ચેમ્બરમાં મોકલવાના હુકમ આપતા હતા, અત્યાચાર કરતા હતા, એ જ લોકો સાંજે ઘરે જઈને ગોએથે અને હાઇન જેવા મહાન કવિઓની કવિતાઓ વાંચીને આનંદ લેતા હતા.
કેવી રીતે શક્ય બન્યા? એક જ ભાષા, એક બાજુ સંસ્કૃતિ કળા, અને બીજી બાજુ એ જ ભાષામાં ક્રૂરતાના આદેશો. આ તો ભાષાનું અને માણસાઈનું અપમાન છે.
અને આ કોઈ અકસ્માત નહોતો, આ ઈરાદાપૂર્વક, ગણતરીપૂર્વક ભાષાનો દુરુપયોગ હતો. શબ્દોના અર્થ જ બદલી નાખવામાં આવ્યા હતા, એને ખોખલા કરી દેવાયા હતા.
આવા સમયે પેલો સર્જક શું અનુભવે? એની કળાનું શું થાય? શબ્દ પર જે ભરોસો હોય એનું શું?
એ જ ઊંડી હતાશા આવે, અપરાધ ભાવ જાગે, શરમ આવે કે હું આ જ ભાષા વાપરું છું. આ જે હતાશા અને મૌનની વાત છે, એને વધુ સમજવા નિબંધ આપણને જ્યોર્જ સ્ટાઇનર પાસે લઈ જાય છે. એમના પુસ્તક ધ લેંગ્વેજ ઓફ સાયલન્સ, અને ખાસ તો એમાંનો નિબંધ સાયલન્સ એન્ડ ધ પોએટ.
હા, સ્ટાઇનરે આ મુદ્દા પર ઘણું વિચાર્યું છે. જો કે સુરેશ જોશી એ પણ નોંધે છે કે બધા એમનાથી સહમત નથી. જેમ કે અમેરિકી કવિ હેડન કેરુથ, એમણે સ્ટાઇનરના વિચારોનો વિરોધ કર્યો છે ફેલ્સીઝ ઓફ સાયલન્સમાં.
સ્ટાઇનરે કવિતામાં ત્રણ પ્રકારના અતિક્રમણની વાત કરી છે. ટ્રાન્સેન્ડન્સ, સીમા ઓળંગવી. પહેલું શબ્દથી પ્રકાશ તરફ, બીજું શબ્દથી સંગીત તરફ અને ત્રીજું શબ્દથી નિશબ્દતા તરફ. આ પહેલું શું છે? શબ્દથી પ્રકાશ.
એટલે કે ઇન્દ્રિયોથી પર જવું, એક પ્રકારનો અભૌતિક દિવ્ય અનુભવ. સ્ટાઇનર દાંતેની ડિવાઇન કોમેડીનું ઉદાહરણ આપે છે. છેલ્લે દાંતેને પરમ પ્રકાશના દર્શન થાય છે, જે શબ્દોમાં વર્ણવી નથી શકાતા.
એટલે ભાષા જ્યાં પૂરી થઈ જાય ત્યાંથી શરૂ થતો અનુભવ.
હા, ભાષા જાણે ત્યાં અટકી જાય, પણ એ અનુભવ તરફ ઇશારો કરે, એવો અનુભવ જે આપણી પાંચ ઇન્દ્રિયો પકડી ન શકે.
રસપ્રદ. હવે બીજું શબ્દથી સંગીત તરફ, આના પર સુરેશ જોશીને થોડો વાંધો છે, ખરું?
હા, જોશી કહે છે કે આને અતિક્રમણ ના કહેવાય. આ તો એક કળાના માધ્યમમાંથી બીજામાં જવું થયું, જેને એ ઇન્દ્રિય વ્યત્યય કહે છે, એક જાતનું પરિવર્તન.
એટલે કે કવિતા વધુ સંગીતમય બને કે સંગીત કંઈક કહેવા માંગે એવું.
બરાબર. પણ આ બધું ઇન્દ્રિયોના સ્તર પર જ રહે છે, ઇન્દ્રિયોથી પર નથી જતું. આ સમથળ ગતિ છે, ઊંચી જવાની વાત નથી, હોરિઝોન્ટલ છે, વર્ટિકલ નહીં.
એટલે કવિતામાં સંગીત લાવવું એ ભાષાની મર્યાદા ઓળંગવી નથી, પણ ભાષાની અંદરની શક્યતાઓને વિસ્તારવી છે.
ચોક્કસ. અને જોશી એ પણ કહે છે કે છેવટે તો ભાષા જ્યાં નિષ્ફળ જાય છે એ કહેવા માટે પણ દાંતેને ભાષાનો જ ઉપયોગ કરવો પડે છે ને.
અને હવે પેલું ત્રીજું અતિક્રમણ, શબ્દથી નિશબ્દતા તરફ. આ કદાચ સૌથી વધુ ચર્ચાસ્પદ છે. સ્ટાઇનર કોના ઉદાહરણો આપે છે આના માટે?
એ બે મુખ્ય ઉદાહરણ આપે છે. એક તો જર્મન કવિ હોલ્ડરલિન, જે પાછલી જિંદગીમાં માનસિક બીમારીને કારણે સાવ ચૂપ થઈ ગયેલા, અને બીજા ફ્રેન્ચ કવિ રેમ્બો, જેણે સાવ યુવાનીમાં જ કવિતા લખવાનું છોડી દીધું. સ્ટાઇનર જાણે સૂચવે છે કે આ લોકો શબ્દની મર્યાદા સમજી ગયા, એટલે મૌનમાં ચાલ્યા ગયા.
પણ અહીં સુરેશ જોશી એક બહુ મહત્વનો મુદ્દો ઉઠાવે છે કે ભાઈ, મૌન એટલે શું? ચૂપ રહેવાના ઘણા કારણો હોઈ શકે, ઘણા પ્રકાર હોઈ શકે.
એકદમ સાચી વાત. જોશી કહે છે કે સ્ટાઇનરે આ બધા ભેદ સ્પષ્ટ નથી કર્યા. જુઓ, કોઈ અદ્ભુત વસ્તુ જોઈને આપણે સ્તબ્ધ થઈ જઈએ, બોલી ન શકીએ, એ એક મૌન છે, વિસ્મયનું. પછી ભાષા બગડી ગઈ છે, હવે આમાં શું લખવું એમ વિચારીને હારીને ચૂપ થઈ જવું, એ બીજું મૌન છે, હતાશાનું.
અને પેલો કવિતામાં જે ખાલી જગ્યા હોય.
હા, કવિતામાં આવતા વિરામ, યતિ, ખાલી જગ્યા કે છાપકામાં વપરાતા અમુક ચિહ્નોથી જે મૌન રચાય છે, એ તો સ્ટાઇલ છે, કાવ્ય રચવાની રીત છે, ટેકનિક છે. એ કંઈ સાચું મૌન નથી, એ તો શબ્દનો જ એક ભાગ છે.
તો આના પરથી આપણે આવીએ નિશબ્દતાના પ્રકારો અને સ્ટાઇનર પર જોશીની ટીકા પર. જોશી મુખ્યત્વે કયા બે પ્રકારના મૌનની વાત કરે છે, જે સાવ જુદા છે?
જોશી બે અંતિમોની વાત કરે છે. એક છે પરમ અનુભવની નિશબ્દતા, જે દિવ્ય છે, ઇન્દ્રિયોથી પર છે, શબ્દો એને આંબી ન શકે. અને બીજી છે નિષ્ફળતાની નિશબ્દતા.
એટલે
કે જ્યારે ભાષા સાવ ભ્રષ્ટ થઈ ગઈ હોય, માણસાએ મરી પરવારી હોય અને સર્જક હતાશ થઈને હારીને ચૂપ થઈ જાય, આ શૂન્યમાંથી ખાલીપામાંથી જન્મેલું મૌન છે.
અને સ્ટાઇનર જ્યારે કહે છે કે આવી ભ્રષ્ટ ભાષાના સમયમાં સર્જકે ચૂપ રહેવું સારું, ત્યારે જોશીને શું વાંધો છે?
જોશીને લાગે છે કે સ્ટાઇનરનો આ વિચાર થોડો રોમાન્ટિક છે, પૌરાણિક કથાઓ જેવો છે અને અસ્પષ્ટ પણ છે. એ ઘણી બધી વસ્તુઓ ભેળવી દે છે.
જેમ કે
કવિતા પોતે જે એક સાધન છે, અને પેલો પરમ અનુભવ જે સાધ્ય છે, અતિક્રમણ અને પરિવર્તન, ઇન્દ્રિયોથી પર જવું અને એક ઇન્દ્રિયના ક્ષેત્રમાંથી બીજામાં જવું, આ બધું ગૂંચવાઈ જાય છે.
અને સૌથી ગંભીર વાત જે જોશી કહે છે, હેડન કેરુથને ટાંકીને.
હા, એ જ કે સ્ટાઇનર જાણે એમ કહેવા માંગે છે કે કવિ જ્યારે સમાજના પ્રશ્નો પર, રાજકારણ પર ચૂક રહે છે, તો એ જાણે કોઈ આધ્યાત્મિક ઊંચાઈ પ્રાપ્ત કરે છે. આ બહુ ખતરનાક વિચાર છે.
કેમ ખતરનાક?
કારણ કે એનાથી સર્જકની જે સામાજિક જવાબદારી છે એના વિશે ભ્રમ પેદા થાય છે. શું પરમ શાંતિ, પરમ મૌન ક્યારે અન્યાય સામે લડવાનું સાધન બની શકે? અને જો સ્ટાઇનર પેલી કવિતાની ટેકનિકવાળા મૌનની વાત કરતા હોય, તો એ તો ખાલી સ્ટાઇલ છે, એનો સારો ઉપયોગ પણ થાય, ખરાબ પણ થાય.
એટલે સ્ટાઇનર કયા મૌનની વાત કરે છે એ જ બરાબર સ્પષ્ટ નથી, અને એ અસ્પષ્ટતા જોખમી છે.
બરાબર. એ કોઈ સિદ્ધાંત ખાતર છે, આત્મગૌરવ માટે છે, કે ખાલી ખરાબ લોકોથી દૂર રહેવા માટે છે? સ્પષ્ટતા નથી.
નિબંધ ખાલી ભૂતકાળની સરમુખત્યારશાહીની જ વાત નથી કરતો, એ આજના સમયમાં લોકશાહીમાં પણ ભાષા પર જે હુમલા થાય છે એના તરફ પણ ધ્યાન દોરે છે.
હા, બહુ અગત્યનો મુદ્દો છે. લોકશાહીમાં પણ જે સત્તા પર હોય, જે સ્થાપિત હેતો હોય, એ લોકો પણ ભાષાને કાબૂમાં રાખવાનો પ્રયત્ન કરે જ છે, બહુ સૂક્ષ્મ રીતે.
કેવી રીતે?
શબ્દોના અર્થ બદલી નાખે, જે સર્જનાત્મકતા એમને માફક ના આવે એને દબાવી દે, ક્યારેક ખોટા નૈતિક મુદ્દા ઊભા કરીને સર્જકોને બદનામ કરે, સમાજને એમની વિરુદ્ધ ચડાવે.
આનાથી નુકસાન શું થાય?
ભાષા સંકોચાય, એની નવી શક્યતાઓ, નવા અર્થો પ્રગટાવવાની તાકાત ઓછી થાય, સર્જકોને કાં તો ખાલી કારકુન બનાવી દે અથવા તો ભાટચારણ, જે ફક્ત વખાણ જ કર્યા કરે. આ આપણી સંસ્કૃતિ માટે બહુ મોટી ખોટ છે. આપણી વિચારવાની ક્ષમતા જ ઘટી જાય.
અને રાજકારણ સિવાય પેલું બજાર, માર્કેટ, એ પણ ભાષાને બગાડવામાં કંઈ કમ નથી, ખરું ને? નિબંધમાં અખબારો અને જાહેર ખબરોની વાત પણ છે.
ચોક્કસ. અખબારો શું કરે છે? ભયાનક ઘટનાઓ હોય, દુઃખદ ઘટનાઓ હોય, બળાત્કાર કે હત્યા, એને પણ મસાલો ભભરાવીને રોચક બનાવીને રજૂ કરે,
જેથી વધુ વેચાય.
હા, પણ એનાથી થાય છે શું? આપણી સંવેદના બુઠ્ઠી થઈ જાય છે. આપણે આવી વાતો વાંચી વાંચીને ટેવાઈ જઈએ છીએ. આપણને કશું લાગતું જ બંધ થઈ જાય.
અને પેલી જાહેર ખબરો, એ તો જાણે શબ્દોનો અર્થ મારી નાખવા માટે જ બની હોય એવું લાગે ક્યારેક.
અરે, શ્રેષ્ઠ, નંબર વન, અદ્વિતીય, આવા શબ્દો એટલી વાર વપરાય, એટલી સામાન્ય વસ્તુઓ માટે વપરાય કે એનો કોઈ અર્થ જ ના રહે. અને એનાથી એ ખરાબ શું થાય ખબર છે?
શું?
રવિન્દ્રનાથની કવિતા હોય કે અજંતા ઇલોરાના શિલ્પો હોય, આપણી ઊંચામાં ઊંચી સંસ્કૃતિ અને કળાનો ઉપયોગ સાવ મામૂલી સાબુ શેમ્પુ વેચવા માટે થાય, આ આપણા મૂલ્યોનું કેટલું ભયંકર અપમાન છે.
અને એ બધું પાછું સતત આપણા પર ઠોકવામાં આવે, ટીવી પર, રેડિયો પર, હોર્ડિંગ પર.
હા, એ સતત પુનરાવર્તનથી આપણા મગજ પર કબજો જમાવી લે, આપણી પસંદ નાપસંદ બદલી નાખે. સુરેશ જોશીના શબ્દોમાં કહીએ તો, જાણે આપણે સડેલા શબ્દોના ઉકરડામાં જીવી રહ્યા છીએ. ભાષા સતત ઘસાય છે, મેલી થાય છે.
તો પછી આટલા બધા પડકારો, આટલા બધા હુમલાઓ, આ બધાની સામે છેવટે સર્જકનો ધર્મ શું? જોન સ્ટાઇનર કહે છે એમ, ચૂપ રહેવું એ જવાબ નથી, તો પછી શું?
અહીં સુરેશ જોશીનો સૂર એકદમ સ્પષ્ટ છે, દૃઢ છે અને આશાવાદી પણ છે. એમનું કહેવું છે કે જ્યારે આખી દુનિયા અર્થ વગરની, મૂલ્ય વગરની, અરાજક લાગે, ત્યારે કવિનું, સર્જકનું કામ છે ઋતની સ્થાપના કરવી.
ઋત એટલે?
ઋત એટલે સત્ય, વ્યવસ્થા, સંતુલન, કુદરતી ક્રમ. અને આ સ્થાપના કઈ રીતે થાય? શબ્દ દ્વારા, શૈલી દ્વારા, સાર્થક શબ્દ દ્વારા.
એટલે કે કળા અને જીવન જુદા નથી. જો ભાષા બગડી રહી હોય તો એનાથી ભાગવાનું નથી.
ના, બિલકુલ નહીં. ભાગવાને બદલે એનો વધુ સારો, વધુ સાચો, વધુ કલાત્મક ઉપયોગ કરવાનો છે. ભાષાને બચાવવી હોય તો એને વધારે જીવંત, વધારે સમૃદ્ધ બનાવવી પડે.
મને પેલું અત્યાચાર છાવણીનું ઉદાહરણ પાછું યાદ આવે છે. ત્યાં જે ભયાનકતા હતી તેમાંથી પણ જે શબ્દો બહાર આવ્યા, જે સાહિત્ય રચાયું.
હા, એ માનવ ગૌરવનું પ્રતીક છે, માણસાઈનું પ્રતીક છે. એ ખાલી દુઃખની ચીસ ન હતી, એ બહુ જ સંભાળીને, કાળજીથી પસંદ કરેલા શબ્દો હતા, જેમાં સર્જકની સચ્ચાઈ હતી, કળા હતી.
એટલે કે ગમે તેવી ખરાબ પરિસ્થિતિમાં પણ શબ્દ ટકી શકે છે,
જો એનો સાચો ઉપયોગ થાય તો. આપણી કસોટી જ એ છે કે આવી પરિસ્થિતિમાં આપણે કેવા શબ્દો પસંદ કરીએ છીએ.
તો નિબંધનો છેલ્લો સંદેશ, અંતિમ વાત શું છે?
અંતિમ વાત એક જ છે, લખતા રહો, સારું લખો, ઉત્તમ લખો, પૂરી પ્રામાણિકતાથી, કલ્પના શક્તિથી, નિષ્ઠાથી સાર્થક સર્જન કરતા રહેવું, આ જ સર્જકનો ધર્મ છે. શબ્દ જ્યારે બગડે ત્યારે એનો જવાબ વધારે સારા, વધારે સાચા શબ્દથી આપવાનો છે.
એટલે કે હાર માનવાની નથી.
બિલકુલ નહીં. જોશી કહે છે એમ, જો પ્રલય જેવું લાગે તો પણ પ્રલયની ઘોષણા કરવા માટે પણ શબ્દ તો જોઈશે જ ને. એટલે લખવાનું બંધ નથી કરવાનું, વધારે સારું લખવું, એ જ મોટામાં મોટો પ્રતિકાર છે.
સુરેશ જોશીનો આ નિબંધ ખરેખર આપણને અંદરથી હલાવી નાખે એવો છે. એ યાદ કરાવે છે કે શબ્દો ખાલી વાતચીતનું સાધન નથી, એ આપણી સંસ્કૃતિ છે, આપણા વિચારો છે, આપણા મૂલ્યો છે, આપણી માણસાઈના ધબકારા છે.
અને એ ધબકારાને જીવતા રાખવાની જવાબદારી કદાચ ખાલી સર્જકોની નહીં, આપણા સૌની છે.
ભલે ગમે તેટલી નિરાશા લાગે, ભલે એમ લાગે કે ભાષા ચારે બાજુથી બગડી રહી છે,
તો પણ સર્જકનું તામ મૌન થઈ જવાનું નથી. ખરી હિંમત તો શબ્દની તાકાતમાં વિશ્વાસ રાખીને સત્યને, સુંદરતાને, માણસની સંવેદનાને વાચા આપતા રહેવામાં છે. નિબંધના અંતે કહ્યું છે ને, શબ્દ અને કર્મ ડૂબે તો ભેગા, તરે તો ભેગા.
બહુ સાચી વાત.
કવિતા સાહિત્ય જ ભાષાને તાજી રાખે છે, એને નવું જીવન આપે છે.
અને અહીંથી એક વિચાર આપણે સૌ સાથે લઈ જઈ શકીએ. આજના જમાનામાં, આ ડિજિટલ યુગમાં, સોશિયલ મીડિયા પર શબ્દોનો જે ધોધ વહે છે, જ્યાં સેકન્ડમાં બધું લખાય છે અને ભૂસાઈ જાય છે,
જ્યાં અર્થો કેટલા છીછરા થઈ ગયા છે ઘણીવાર,
અને જ્યાં રાજકીય પ્રોપેગેન્ડા અને બજારુ જાહેરાતો સતત આપણા પર હુમલો કરે છે, આવા સમયે સુરેશ જોશીની આ વાત, આ ચેતવણી શું વધારે અગત્યની નથી લાગતી?
ચોક્કસ લાગે છે. ભાષાની શુદ્ધતા, એની સાર્થકતા, એની શક્તિ, એને આજે જાળવી રાખવાનો પડકાર કેટલો મોટો છે, આ ખરેખર આપણે સૌએ વિચારવા જેવો પ્રશ્ન છે.
આ પ્રસ્તુતિ એકત્ર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.